તારીખ 7/1/1998 શ્રી સમયસર ગાથા 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 243.
શરૂ કરીએ સમયસર. સમયસાર પરમાગમ કરતા કર્મ અધિકારની શરૂઆતની ગાથા છે. જ્યાં સુધી જીવ આશ્રમ અને આત્માના ભેદને જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાની રહેતો થકો આશ્રમમાં સ્વયં લીન રહીને કર્મનો બંધ કરે છે. એ વિષય ઉપર ગાથાની શરૂઆત છે. જીવનું અજ્ઞાન શું છે? જે પોતાથી ભિન્ન છે એવા પરદ્રવ્ય અને પરભાવ, એમાં પોતાપણું કરે છે ત્યારે કરતા બુદ્ધિ પણ થાય છે. પોતાપણાની બુદ્ધિને લઈને કરતાપણું પણ થાય છે. તો એ પોતાપણા માટે એમને જીવ અજીવ અધિકાર લીધો. જીવ અજીવમાં પોતાપણું કરે છે, પોતાનું જે મૂળ સ્વરૂપ એમાં પોતાપણું નહીં કરીને અનાદિથી એ સ્વરૂપને ભૂલેલો છે અને તેથી અજીવ તત્વમાં પોતાપણું કરે છે. પછી રાગાદિમાં કરે છે, શરીરાદિમાં કરે છે અને રાગના જેટલા વિષય છે એ બધામાં કરે છે. જ્યાં પર પદાર્થ સાથે કે પરભાવ સાથે એકત્વ બુદ્ધિ થાય છે ત્યાં કરતા બુદ્ધિ પણ થઈ જાય છે. કેમ કે ભિન્ન પદાર્થના કાર્ય ન થઈ શકે, જ્યાં અભિન્નતા થાય ત્યાં જ કાર્ય થઈ શકે. પણ એ અજ્ઞાનથી અભિન્નતા થઈ છે એટલે એમાં એ કાર્ય પણ હું કરું છું, એનું કાર્ય પણ હું કરું છું, એવી કરતા બુદ્ધિ થાય છે. અહીંયા પરદ્રવ્યની વાત નથી લીધી, આચાર્ય મહારાજે આશ્રમ ભાવની વાત લીધી છે. આશ્રમ ભાવ એટલે જીવના વિભાવ ભાવો, જેનાથી નવા કર્મનું આવનું થાય છે, આશ્રમ થાય છે. એ દ્રવ્યાશ્રમ છે અને જે ભાવના નિમિત્તે નવા કર્મ આવે છે તે ભાવાશ્રમ છે. એ આશ્રમ ભાવો છે તે વિભાવ ભાવો છે, ક્રોધાદિ ભાવો છે અને એનું કર્તૃત્વ છે એ અજ્ઞાન છે. એ પ્રકારના અજ્ઞાનને બહુ ઓછા લોકો સંસારમાં સમજે છે એટલે સમયસારમાં આ વિષય ઉપર સૌથી વધારે વાત કરી છે. આખા સમયસારમાં કુંદકુંદ આચાર્યનું, શાસ્ત્ર કરતા આચાર્યનું વજન આ વ્યૂ પોઈન્ટ ઉપર છે, આ ટોપિક ઉપર છે. અને એના માટે એમણે બે અધિકાર લખ્યા છે, એક કર્તા કર્મ અધિકાર અને એક સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, એટલે અકર્તાપણાનો અધિકાર. એમ બે પાસાથી વાત લીધી છે કે જે શુદ્ધ જ્ઞાન છે એ કઈ કરતું નથી અને અજ્ઞાન છે એ કર્તૃત્વ કર્યા વિના રહેતું નથી, એવી રીતે વાત લીધી છે. અને એ વિષયમાં બહુ તાત્વિક વાત કરીને બહુ સૂક્ષ્મ વિષય પણ બંને અધિકારમાં એમણે લીધો છે. ફરીથી હવે જ્યાં સુધી આ જીવ આશ્રમ અને આત્માના તફાવત ને જાણતો નથી, અંતર ને જાણતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આશ્રવમાં લીન રહ્યો થકો કર્મના બંધને કરે છે, એમ ગાથા દ્વારા કહે છે. શું કહે કે વિભાવ ભાવ મારાથી જુદા છે, તેથી એને મારે કરવું એ મારા સ્વરૂપમાં નથી. હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું, વિભાવોનો પણ જાણનાર છું, વિભાવોનો પણ જાણનાર છું, એમ જાણનાર તરીકે વિભાવોથી જુદા રહેવું, એવું જે ભેદ જ્ઞાન, એવું ભેદ જ્ઞાન જીવ જ્યાં સુધી કરતો નથી ત્યાં સુધી એ અજ્ઞાની રહે છે, વિભાવોમાં લીન થઈ જાય છે. વિભાવમાં જુદો નહીં રહેતો હોવાથી વિભાવમાં લીન થઈ જાય છે, તન્મય થઈ જાય છે અને કર્મનો બંધ કરે છે. લીન થઈને એ કર્મનો બંધ કરે છે. લીન થાય છે ત્યારે ભાવે બંધાય છે, એના નિમિત્તે દ્રવ્ય કર્મથી પણ, દ્રવ્ય કર્મની પ્રકૃતિથી પણ બંધાય છે. જેવા જેવા ભાવે લીન થાય છે તેવી તેવી પ્રકૃતિ બંધાય છે. ક્રોધ ભાવમાં લીન થાય તો એને ક્રોધ પ્રકૃતિનો બંધ થાય, લોભ ભાવમાં લીન થાય તો એને લોભ પ્રકૃતિનો બંધ થાય, માન ભાવમાં લીન થાય તો એને માન પ્રકૃતિનો બંધ થાય, એવી રીતે નવા કર્મનો બંધ થાય છે. પણ લીનતાને લઈને થાય છે. લીનતામાં મુખ્યપણે રસ ફેક્ટર કામ કરે છે, રસને લઈને લીનપણો છે. રસ પડે છે ત્યારે રસ વધી જાય છે ત્યારે લીનતા થાય છે ને. લીનતા કયો કે એકાગ્રતા કયો, તન્મયતા કયો. એટલે મુમુક્ષુની ભૂમિકામાં રસને ફીકો પાડવાના બધા પ્રયોગ છે આપણા, એમાં ખાસ કરીને અવલોકનનો પ્રયોગ તો રસને તત્કાળ તોડે છે. એટલે એ પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસથી જે જ્ઞાન દશા ઉત્પન્ન થઈ છે એમાં લીનતા નથી થતી, પણ ભિન્નતા રહે છે. એટલે બંધ થતો નથી, લીનતા થાય તો બંધ થયા વિના રહે. પ્રકૃતિ કા ઉદય હોતા હૈ, દ્રવ્ય કર્મ કી પ્રકૃતિ કા ઉદય હોતા હૈ. જીવ અપને હિત અહિત કે વિષય મેં સાવધાન નહીં હોને સે, જાગૃત નહીં હોને સે ઉસમેં લીન હો જાતા હૈ, ઉસકા ખિંચાવ હો જાતા હૈ ઉદય મેં, ખિંચાવ હોને સે ઉસમેં લીન હોતા હૈ. ઇસ તરહ સે વો બંધન મેં ખુદ આતા હૈ, ભાવ સે બંધ જાતા હૈ, એમાં રુક જાતા હૈ. બંધના રુકના લીન હોના એક હી બાત હૈ, તો ઉસકો નયા દ્રવ્ય કર્મ કા બંધ હો જાતા હૈ.
રસ મેં ફેક્ટર મેં ફરક પડતા હૈ, ભાવ બિલકુલ ભી નહીં હો એસા હો સકતા હૈ, યા રસ મેં ફરક પડતા હૈ? જૈસે ઉદય હૈ, ઉદય કે હિસાબ સે હમારા જો ભાવ હૈ
તો જોડના નહીં હોતા હૈ, મંદ પુરુષાર્થ હોતા હૈ તો રસ કમ હોતા હૈ, અજ્ઞાન અવસ્થા મેં વો એક લીન હો જાતા હૈ.
જો અજ્ઞાની પ્રયાસ કરતા હૈ
હા, ઉસકા રસ ફીકા પડતા હૈ,
રસ મેં ફીકા પડેગા.
હા, તો રસ ફીકા પડેગા તો ઉસકો ભિન્નતા હોને કા અવસર આયેગા, ભેદ જ્ઞાન વો કર પાયેગા.
મતલબ જ્ઞાન દશા આયેગા તો ભિન્નતા હોગા, ઉસકે પહેલે વો ખાલી પ્રયાસ મેં રસ ફીકા પડેગા.
ઉસકા પહેલે પ્રયાસ કરના હી હોગા, બિના પ્રેક્ટિસ પરફેક્શન કહાં સે આયેગા? किसी भी कार्य परफेक्ट कब होता है कि प्रैक्टिस से परफेक्ट होता है, तो मुमुक्ष की भूमिका प्रैक्टिस की होती है, ऐसी बात है। इसलिए कहा कि जब तक यह जीव आश्रव के और आत्मा के अंतर को नहीं जानता है तब तक वह अज्ञानी रहता हुआ, आश्रव में स्वयं लीन होता हुआ कर्मों का बंध करता है, ऐसा गाथा द्वारा आचार्य से प्रतिपादन करता है। जावर न वेदी विशेषंतरम तू आदा आदा सवानम दुर्णपि अन्नानी तावत सो कुहाई दुसु वटदे जीवो कुहाई दुसु वटन तस्स तस्स कमस्स संचवो होदी जीवस्य व बंधो भणिदो खलु सवदर्शी हैं। सर्वदर्शी वा भगवान है निश्चय थे आवा भाव ने बंद कर्यो छे। गाथार्थ है कि जीव जब तक आत्मा और आश्रव इन दोनों के अंतर और भेद को नहीं जानता तब तक अज्ञानी रहता हुआ क्रोधादिक आश्रवों में प्रवर्तता है, क्रोधादिक में प्रवर्तमान उसके कर्म का संचय होता है। वास्तव में इस प्रकार जीव के कर्मों का बंध सर्वज्ञ देवों ने कहा है, भगवान सर्वज्ञ परमात्मा ने ये बात अपने दिव्य ध्वनि में कही है। चारू कीर्ति पास गया था तो मैंने एक बात करी थी, ये जो मूल आगम है उसमें मूल बात रही है, लिखे आचार्यों ने लेकिन मूल बात लिखी है, जो गंधर्व देव ने लिखी थी वही, तो आगमों में वो बात, इसलिए सर्वज्ञ ने ऐसा कहा है, सर्वज्ञ ने ऐसा कहा है, ऐसा कहीं जगह आता है। दृष्टांत ज्ञान दिशा का लिया है और सिद्धांत अज्ञान दिशा का समझाया है, अमृतचंद्राचार्य ने वह पद्धति लिया है कि जैसे यह आत्मा जिनके तादात्म सिद्ध संबंध है ऐसे आत्मा और ज्ञान, आत्मा और ज्ञान में तदात्मपना है, ज्ञान है वही आत्मा है, आत्मा है वही ज्ञान है, तो उसमें कोई भेद नहीं देखता हुआ, कोई भिन्न लक्षण नहीं होने से उनके भेद को नहीं देखता हुआ निशंकतया ज्ञान में आत्मपने से प्रवर्तता है। ज्ञान में अपनत्व करके निशंक रूप से प्रवर्तता है, जानने में कोई परायापना नहीं लगता और वहां ज्ञान में आत्मपने से प्रवर्तता हुआ ज्ञान क्रिया स्वभावभूत होने से निषेध नहीं किया गया है, ज्ञान क्रिया का कहीं भी निषेध नहीं है कि तुम जानो मत, तुम जानो मत, ऐसा कहीं उपदेश नहीं है। उपदेश ऐसा जरूर है कि तुम राग नहीं करो, तुम क्रोध नहीं करो, ऐसा उपदेश है, लेकिन तुम जानो नहीं, जानना मत, ऐसा उपदेश नहीं है। देखा, मत जानो ऐसा उपदेश नहीं है। ये लोग, कुछ लोग कहते हैं ना पर को नहीं जानना, लेकिन ऐसा उपदेश नहीं है कहीं भी, क्योंकि ज्ञान और आत्मा वो अभिन्न चीज है। ज्ञान और आत्मा में कोई भिन्नपना नहीं है, इसलिए जानने का निषेध कहीं भी नहीं है। वो तो स्वभाव है, जानना तो आत्मा का स्वभाव है। पर जना तो नहीं, ये भी तो जानना ही हुआ। हाँ। ये बोलते हैं तो ये भी तो जानना ही वाला, तो कहाँ से आया? पर जना तो नहीं, मैं पर मुगना नावी क्यों के कोई भी सिद्धांत छे पर ने जान मानो के पर ने नहीं जान माना, सम्यक प्रकारे यथार्थ प्रकारे ग्रहण करवामां आवे तो दोष नथी। तो ये अमृत तुल्य छे अने नहींतर झेर छे। चाहे पर ने जानवानो सिद्धांत लियो के चाहे पर ने नहीं जानवानो सिद्धांत लियो, पर ने जानवो एक ज्ञाता दृष्टा भावे होय, मित्रक भावे होय, तो कोई आपत्ति नहीं। अने पर ने नहीं अवलंबीने स्वयं ना अवलंबन में रहीने स्वयं नो अनुभव करवो, वेदन करवो, एमा पण आत्म कल्याण छे। तो आत्मा नो कल्याण था ये रीते बन्ने वात ने लिए तो कहीं वांधो नथी, नहींतर बन्ने मां मिथ्यात्व उभो थाय, विपरीत ज्ञान, मिथ्यात्व एटले अज्ञान अथवा विपरीत ज्ञान उभो थाय।
પરપણે જાણવાનું તો કરે એટલે પરપણે નથી જાણવાનું કરતો, અત્યારે સ્વપણે પરને જાણે છે,
પરને સ્વપણે જાણી લે છે, અભેદતા સાધી લે છે, पर ने जानता पर नो अवलंबन ले लिए से, इतने पर में स्वपणु थई जाय से। सो अवलंबन ले लिए से એટલે શું છે કે પોતે જાણનાર છે એવા નિજાવલંબન માં રહેતો નથી, એવું થાય છે।
એટલે પરકારણ છે શરૂઆતમાં જે છે નિજ અવલંબન નું જોર વધે એટલા માટે
અને જીવનું સ્વરૂપ બતાવ્યો અને અજીવ થી જીવને જુદો બતાવ્યો, જીવનું સ્વરૂપ બતાવ્યું અને તે પણ ચોખ્ખું જીવનું સ્વરૂપ બતાવવા માટે અજીવ થી જીવને જુદો બતાવ્યો। આમ તો મેં પહેલાં લેવી હતી ચોથી ગાથાથી શરૂ કરું તો પહેલી ગાથા માંગલિકની છે, અને બીજી ગાથા છે એ જે વાણી છે જીનવાણી છે એના એની મહેમાન એને ભક્તિની છે। ત્રીજી ગાથામાં આત્માનું જે મૂળ એક સ્વરૂપ છે એ આ જગતમાં સૌથી કોઈ સુંદર વાત હોય તો આત્માના સ્વરૂપની છે, એમ કરીને ત્રીજી ગાથા લીધી છે. આપણે જો પહેલેથી સમયસર લેવું હોય તો એ એટલું સરસ છે. કેમ કે મૂળ વાત તો એ છે કે જીવથી, જીવનું મૂળ સ્વરૂપ આવું છે અને એ અજીવથી જુદું છે, અને અજીવમાં એમણે પરદ્રવ્ય અને પરભાવ બે લઈ લીધા છે. શું? પરદ્રવ્ય અને પરભાવ બંને લીધા છે. પહેલી ગાથામાં તો એમણે એમ કીધું છે કે જે સિદ્ધ પરમાત્મા છે એને હું વંદન કરું છું. માંગલિક છે ને એટલે દેવ વંદન કર્યું છે. કેવા છે સિદ્ધ પરમાત્મા? કે ધ્રુવ, અચળ અને અનુપમ એવી જે ગતિને પ્રાપ્ત થયા છે. ધ્રુવ એટલે હવે સિદ્ધ પરમાત્માથી ક્યારે પણ સંસારી નહીં થાય, કાયમ એવી ને એવી એમની દશા રહે છે. અચળ એટલે એમાંથી ચલિત નહીં થાય, અને અનુપમ એટલે એની કોઈ જગતમાં ઉપમા નથી એવી સર્વોત્કૃષ્ટ દશા છે. એમાં એને પ્રાપ્ત થયેલા સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને, એટલે ગ્રંથના પ્રારંભમાં આચાર્ય શ્રી સિદ્ધોનું સ્મરણ કરીને નમસ્કાર કરે છે કે આવા સિદ્ધો છે એમને હું નમસ્કાર કરું છું, અને એ નમસ્કાર કરીને હવે હું આ સમયસાર નામના પ્રાભ્રતને, પ્રાભ્રતનો અર્થ થાય છે ભેટ કરવું, ભેટ કરવાની ચીજને પ્રાભ્રત કહે છે સંસ્કૃત અને માગધી ભાષામાં. ભેટ કરવા એટલે હું તમને ભેટ કરું છું. શું? કે શુદ્ધ કેવળી દ્વારા કહેલો એવો જે સમયસાર, સમયસાર એટલે શુદ્ધ આત્મા, આત્માનું સહજાત્મ સ્વરૂપ છે એને હું કહીશ તમને, કે જે શુદ્ધ કેવળીઓ દ્વારા કહ્યું છે. શું? વંદિતુ સવ સિદ્ધે ધ્રુવમ અચલમ અણોવમ ગઈ પત્તે વોચ્છામી સમય પાવડમ નિમો સૂર્ય કેવલી ભણિયમ. શ્રુત કેવળ જો એ કહેલું ભણેલું એવો જે સમય સાર છે એ હું તમને આ ગ્રંથમાં કહેવા માગું છું. એટલે ગ્રંથમાં કહેવા ધારેલો વિષય આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અભિપ્રેત વિષય એ છે. ધાતુ તો વચ છે, વચ ટુ સ્પીક, હું કહીશ, બોલીશ એને માગધીમાં વોચ્છામી કહે છે. પછી બીજી ગાથા છે કે હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે, આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં સિદ્ધ સ્થિર થઈ રહ્યો છે, સ્વરૂપથી સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપના આચરણમાં જે સ્થિર થઈને રહેલો છે, તેને નિશ્ચયથી સ્વસમય જાણવો. સ્વસમય એટલે આત્માનો, આત્માનો આત્મામાં રહેવું તે સ્વસમય છે. અને જે જીવ પુદ્ગળ કર્મના પ્રદેશોમાં સ્થિર છે તેને પર સમય જાણવો. એને પર સમય કહી દીધો, કેમ કે પર પર ભાવમાં અને પરદ્રવ્યમાં સ્થિર થયેલો છે. પુદ્ગળના પ્રદેશોમાં એટલે કર્મના ઉદયમાં એ સ્થિર થયો છે, એવી બીજી ગાથા લીધી છે. જીવ ક્યાં ઉભો છે? પુદ્ગળમાં ઉભો છે કે જીવમાં ઉભો છે? તો દર્શન જ્ઞાન ચારિત્રથી જીવમાં ઉભો છે, આત્માના શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રથી એ પોતાના સ્વરૂપમાં છે. જીવ નામક પદાર્થ એકત્વ પૂર્વક એક હી સમય મેં પરિણમન ભી કરતા હૈ ઓર જાનતા ભી હૈ, અપને કો જાનતા ભી હૈ ઓર પરિણમન ભી કરતા હૈ, ઇસલિયે ઉસકા નામ સમય હૈ. સમય સમવત્તા આય, સમ મેને એક સાથ, આય મેને ગતિ કરવી, પરિણમન કરના ઓર જાનના. યે જીવ પદાર્થ સદા હી પરિણમન સ્વરૂપ સ્વભાવ મેં રહેતા હુઆ ઉત્પાદ વય ધ્રુવ કી એકતા રૂપ અનુભૂતિ લક્ષણ સંયુક્ત સત્તા સહિત હૈ. ઉત્પાદ વય ઓર ધ્રુવ ઇસકી સત્તા મેં તીનો બાત હૈ. ઇસ તરહ સે ઇસ પ્રકાર કો જો માનતા હૈ વો સ્વસમય હૈ, ઓર ઉસ પ્રકાર ઇસ પ્રકાર સે નહીં માનતા હુઆ જો કર્મ કે ઉદય મે લીન હોતા હૈ ઉસકો પર સમય કહેને મે આતા હૈ. આ ગાથામાં આચાર્ય તો બીજા મતો નો નિષેધ કર્યો છે, તે દાર્શનિક પદ્ધતિ થી ટીકા કરી છે, આપણે એનું બહુ પ્રયોજન નથી. પરંતુ યહ જીવ અનાદિ અવિદ્યા રૂપી મૂળો અનાદિ છે, અવિદ્યા રૂપી દ્રઢ મોહ કે ઉદય અનુસાર પ્રવૃત્તિ કી આધીનતા છે, દર્શન જ્ઞાન સ્વભાવ મેં નિયત વૃત્તિ રૂપ આત્મ તત્વ સે છૂટ કર, મેને એસા નહીં હો કરકે પરદ્રવ કે નિમિત્ત સે ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદિ ભાવો મેં એકતા રૂપ સે લીન હોકર પ્રવર્ત હોતા હૈ, તબ વો પુદ્ગલ કર્મ કે પ્રદેશ મેને કર્મ કારણ સ્કંધ રૂપ પ્રદેશો મેં સ્થિત હોને સે એક સાથ પર કો એકત્વ પૂર્વક જાનતા લીન હોકર કે જાનતા ઓર પર રૂપ સે એકત્વ રૂપ પૂર્વક પરિણમન હોતા હુઆ પર સમય હૈ. ઇસ પ્રકાર પ્રતીતિ કી જાતી હૈ, ઇસ પ્રકાર જીવ નામક પદાર્થ કી સ્વ સમય ઓર પર સમય રૂપ દ્વિવિધતા પ્રગટ હોતી હૈ. આ બીજી ગાથાનો વિષય છે. આપણે સંક્ષિપ્ત માધ્યમ છે, ચોથી ગાથાથી જરા વિસ્તારથી લઈશું. એવી રીતે પોતાના સ્વરૂપમાં એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે જીવ છે તે આ લોકમાં સબ જગત સુંદર હૈ, કેમ કે એ તો શુદ્ધ જીવ થઈ ગયો, એમાં કઈ વિભાવ નથી. ઇસલિયે એકત્વ મેં દૂસરે કે સાથ બંધ કી કથા હૈ વો વિરોધ કરને વાલી હૈ. સ્વરૂપ તો એટલું છે જીવનું, એ જીવ પોતે સ્વરૂપથી એકત્વ રૂપ હોવા છતાં પણ એ બીજા પદાર્થ સાથે સંબંધ કરે છે, એના સ્વરૂપથી વિરોધવાળી વાત છે એમ કહેવું છે, એના સ્વરૂપ સાથે વિસંવાદ કરનાર વિખવાદ કરનારી વાત છે. જીવ સ્વરૂપે પોતાના સ્વરૂપે પરિપૂર્ણ એકરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં લીન રહેતો નથી અને અનાદિથી મોહવશ કર્મના ઉદયમાં રહીને બીજા પદાર્થ સાથે સંબંધ કરીને વિખવાદ એટલે ક્લેશને ઉત્પન્ન કરે છે. બીજાની સાથેનો સંબંધ, પર સાથેનો સંબંધ. હા,
શ્રી કૃપાળુદેવે એ જ કહ્યું ને, કૃપાળુદેવે જ્ઞાની તે વાત કહી કે તારા દોષે તને બંધન છે, પરને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું,
બસ એ સૌથી મોટો દોષ છે. પોતાના સ્વરૂપને પોતે ભૂલી ગયો છે અને પરને સાથે પોતા પણ માનીને સંબંધ કર્યો છે, એટલે એને નવું બંધન થાય છે. બહુ સંક્ષેપમાં આખો બંધનનો સિદ્ધાંત કહી દીધો.
શિક્ષા
સંતની પહેલી શિક્ષા છે, આખો સિદ્ધાંત ટૂંકામાં કહી દીધો છે. નથી ભાવમાં, પોતાના સ્વરૂપમાં રહીએ એની શોભા છે, એની મર્યાદામાં રહીએ છે, મર્યાદાનું ઉલ્લંઘન કરીને બહાર જાય છે એની શોભા નથી, એની બંધાય છે. પરંતુ જીવ નામક પદાર્થ કી અનાદિકાળ છે, પૂતગલ કર્મ કે સાથ નિમિત્તરૂપ બંધ અવસ્થા હૈ, ઉસે ઇસ જીવ મેં વિસંવાદ ખડા હોતા હૈ, ઇસલિએ યે શોભા કો પ્રાપ્ત નહીં હોતા. ઇસલિએ વાસ્તવ મેં વિચાર કિયા જાય તો સ્વરૂપ મેં એકત્વ રૂપ સે રહેના હી સુંદર હૈ, ઉસે યે જીવ શોભા કો પ્રાપ્ત હોતા હૈ. આ ત્રીજી ગાથાનો ભાવાર્થ આ છે. અબ ઉસ એકત્વ કી અસુલભતા બતાતે હૈ. આટલી વાત કર્યા પછી એમ કે છે કે આ સંસારમાં પોતાના સ્વરૂપમાં રહેવું એ સુલભ નથી. શું કેમ સુલભ નથી? કે એને બધી કથા બંધની જ સંભળાય છે, બંધાય એવી જ કથા એને સાંભળવાનું બને છે, અને એ બહુ સુલભ છે, બધા એ જ વાત કરે છે. આત્મા પોતાના સ્વરૂપમાં રહીએ એવી વાતે દુર્લભ છે એમ કે છે. અને આત્મા બીજા સાથે સંબંધ, આત્માની બીજા સાથે સંબંધ વાળી છે એ અસત્સંગમાં એ જ વિષય ચાલે. એને અહીંયા કામ ભોગ બંધનની કથા કહી છે. શું ગાથાર્થ એવો છે, સંસાર કે સભી જીવ કો કામ ભોગ સંબંધી બંધકી કથા, એનાથી બંધન થાય છે. બંધકી કથા, સંબંધકી કથા તો સુનને મેં આ ગઈ હૈ, પરિચય મેં આ ગઈ હૈ, ઓર અનુભવ મેં ભી આ ગઈ હૈ. ક્યાંક એનાથી જ કર્યું છે, સાંભળ્યું છે, પરિચય કર્યો છે અને અનુભવ કર્યો છે એનો ને એનો છે, એટલે સુલભ હૈ. અને એ તો સહજ થઈ ગયું છે. એને મિથ્યાત્મને અજ્ઞાનમાં રહેવાનો પુરુષાર્થ તમે સમયે સમયે કરો છો, એને કેટલું સહજ થઈ ગયું છે. તમારું પુરુષાર્થ ગુણ, વિરિય ગુણ પણ અજ્ઞાન એને મિથ્યાત્મમાં પરિણમન કરી જ રહ્યો છે. એનો પુરુષાર્થ તમારો ચાલુ જ છે, ઊંધો. હવે કેટલું સહજ થઈ ગયું છે, તેને કઈ કરતા જ નથી. એટલું બધું સુલભ છે એમ કે છે. કિંતુ ભિન્ન આત્મા કા એકત્વ હોના કભી ન તો સુના હૈ ન પરિચય મેં આયા હૈ. વો બાત ભી સુનને મેં નહીં આતી સંસાર મેં, તો કે આત્મા ભિન્ન હૈ, સર્વથા ભિન્ન હૈ, તો વો બાત સુની ભી નહીં, ઉસ વિષય કા પરિચય ભી નહીં હૈ અંદર મેં, ઓર ઉસકા કોઈ અનુભવ હૈ, અનુભવ મેં ભી વો બાત અનાદિ સે આઈ નહીં. ઇસલિએ એકમાત્ર વહી સુલભ નહીં હૈ, એટલા માટે આ એક જ વાત જગતની અંદર દુર્લભ છે, સુલભ નથી એટલે દુર્લભ છે. જે આત્માને હિતની વાત છે, આત્માના કલ્યાણની વાત છે, એ દુર્લભ છે. બાકી બંધમાં પડે, રાગદ્વેષ કરીને બંધમાં પડે, એ વાત તો બધે ચાલે જ છે. અરે ધર્મના ક્ષેત્રમાં પણ પાપ બંધ છોડાવીને પુણ્ય બંધમાં નાખવાની જ વાત ચાલે છે. તો એક લોઢાની બીડી છે, એક સોનાની બીડી છે. ગાથામાં એમણે સત્સંગ ની વાત નાખે છે અમૃતચંદ્રાચાર્ય. એને કેમ એ વાત દુર્લભ થઈ પડી છે તો એના માટે એમ લખ્યું છે કે આત્મા કો જાનને વાલો કી સંગતિ ભી નહીં કી ઓર સેવા ભી નહીં કી. દો બાત લિયા હૈ, સંગતિ ભી નહીં કી ઓર સેવા ભી નહીં કી હૈ. ઇસલિયે ન તો પહેલે સુના હૈ, ન પરિચય મેં આયા હૈ, ઓર ન કભી અનુભવ મેં આયા હૈ. ઇસલિયે ભિન્ન આત્મા કા એકત્વ સુલભ નહીં હૈ, इसलिए दुर्लभ हो गया है. स्वरूप में लीन होना वो दुर्लभ हो गया है, यही कारण से दुर्लभ हो गया है.
ऐसे संगति और सेवा के जो दो शब्द का प्रयोग यहाँ किया है, उसको थोड़ा सा
खुलासा करो. तो पूरी टीका कुछ आखिर में लिखा है, टीका से पढ़ेंगे बराबर विस्तार से. तो वो बात यही एक सारे समय सार में सत्संग की बात इस चौथी गाथा में, ये जो पीठिका की गाथाएं हैं शुरुआत के 12 गाथा तक जो पूरा ग्रंथ की पीठिका में रखी है, यानी संक्षिप्त में समय सार को बता दिया है कि हम समय सार में ये बात करेंगे. फिर ये 12 गाथा का विस्तार है, वो पूरा समय सार है 415 गाथा. तो बाकी की जो 403 गाथा है वो 12 गाथा का विषय का ही विस्तार किया है, ऐसी बात है. ये जो मूल बात पीठिका की बात है उसमें वो सत्संग की बात किया है, और कई जगह वो बात नहीं आती, इधर आती है.
इधर ही ध्यान नहीं जाता,
ना ध्यान नहीं जाता. सत्संग में क्या विषय नहीं आता, पछी शू बहुत तात्विक विषय लीधो छे हमने એકદમ જીવ અધિકારમાં જીવ તત્વ પણ બહુ તાત્વિક વાત કરી છે. અજીવ અધિકારમાં અજીવનું અજીવની મર્યાદા ક્યાં સુધી છે ત્યાં સુધી તાત્વિક વાત કરી છે. શું પછી કર્તા કર્મ અધિકાર લીધો, પછી પુણ્ય પાપ અધિકાર લીધો, પછી આશ્રવ અધિકાર લીધો, પછી સંવર અધિકાર લીધો, પછી નિર્જરા અધિકાર લીધો, પછી બંધ અધિકાર લીખો, પછી મોક્ષ અધિકાર લીખો, પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છેલ્લે લીખો. એક એક વાતમાં એનું તાત્વિક સ્વરૂપ લીધું છે અને મૂળ સ્વરૂપની સાથે એને કેવી રીતે ભિન્નત્વ છે એ વાત લીધી છે અમે. એ સમસ્ત જીવ લોક કો, ઠીક અમે ક્યાં કહેતે કે એ સમસ્ત જીવ લોક કો કામ ભોગ સંબંધી કથા એકત્વ સે વિરુદ્ધ હોને સે, આપણે સ્વરૂપ સે વિરુદ્ધ હોને સે અત્યંત વિસંવાદ કરાને વાલી હૈ, યાને આત્મા કા અત્યંત અનિષ્ટ કરાને વાલી હૈ, આત્મા કો અત્યંત દુઃખ પહોંચાને વાલી હૈ, પરિભ્રમણ કરાને વાલી હૈ. વહી કહેંગે क्योंकि स्वरूप से विरुद्ध है. तथापि पहले अनंत बार सुनने में आ गई है, अनंत बार परिचय में आई है और अनंत बार अनुभव में भी आ गई है. ये बात का परिचय भी बहुत हुआ है, सुनना भी बहुत हुआ है, और अनुभवी बात क्या है। तो उसमें चर्चा वही की जाती है, जैसे खाने की चर्चा भोजन कथा निकले गई तो कई प्रकार की बात चलेगी, सुनने में भी बहुत आती है, परिचय भी बहुत किया है और अनुभव भी बहुत किया है। पर तीनों में सुनने पर में है इसके फल में, वो इसका फल है, वो इसका फल है, वो कहेंगे। लेकिन सुनने में भी रस लिया है, परिचय करने में भी रस लिया है और अनुभव करने में भी बहुत रस लिया है, तो इसका फल में परिभ्रमण किया। वह जीव लोग संसार रूपी चक्र में के मध्य में स्थित है, संसार का जो परिभ्रमण का चक्कर चलता है उसमें इसके मध्य में सब पड़ा है। मैंने इसका कोई अंत नहीं दिखता है, इसका संसार कब परिभ्रमण कब मिटेगा, ऐसा हो रहा है। निरंतर द्रव्य क्षेत्र काल भव और भाव रूप अनंत परावर्तन के कारण ब्रह्म को प्राप्त हुआ है। बद्धा जीवो द्रव्य परावर्तन, क्षेत्र परावर्तन, काल परावर्तन, भाव परावर्तन, भव परावर्तन, एनु भ्रमण परिभ्रमण ये निरंतर प्राप्त करे छे। क्या कारण से? कि समस्त विश्व को एक छत्र राज्य से वश करने वाला मोह रूपी भूत जिसके पास बैल की भांति भार वहन कराता है। मोह रूपी भूत कैसे मोह रूपी भूत वर्जुष है, ભૂત શું કરે છે? અને બળદિયો બનાવે છે અને એના ઉપર પાસે ભાર મેળવડાવે છે। આપણે નથી કહેતા ભાઈ બહુ ટેન્શન છે, કામકાજનો બોજો ઘણો છે, બોજો લાગે છે, બોજો છે ને એક જાતનો, એ બોજો એટલે ભાર ઉપાડે છે। કેવી રીતે ઉપાડે છે? મોહ વશ ઉપાડે છે, એટલે જેવું ગાડાનો આગલો લાકડાનો ભાગ હોય ને એને ધોસરું કે એ જેવું ઊંચું કરે એટલે બળદ ને બોલાવવાનો પડે, ગોઠવાય પછી ઓલો એને બાંધે। એમ આ જીવને નિમિત્ત રૂપે પ્રસંગો જેવા ઊભા થાય એટલે સિદ્ધ જોડાઈ જાય, જેવા જેવા નિમિત્ત આવે સિદ્ધ જોડાઈ જાય, પછી નાખે બીજા માથે મારે શું કરીએ, અમારે જવાબદારી ઘણી છે, અમારે આખા કુટુંબની જવાબદારી ઘણી છે, પણ ધોસરામાં તે માથું નાખ્યું સિતારી મળે એ વાત નથી કરતો, બીજા મને જોડે છે, જોડાય છે, પોતે આરોપ કરે છે બીજા માથે કે બીજા મને જોડે છે એટલે મારે જોડાવવું પડે છે, ખોટી વાત છે। પોતાના મોહને લઈને કરે છે, કોઈને લઈને નથી કરતો પણ પોતાના મોહને લઈને કરે છે। પોતાના સ્વરૂપને ભૂલવાથી ઉભો થાય છે, શેમાંથી ઉભો થાય છે? પોતાનું જે મોહ રહિત સ્વરૂપ છે એને ભૂલ્યો છે જીવ, એટલે પછી બીજા પોતાપણું કરે છે, પોતામાં પોતાપણું કરવાને બદલે પોતાને ભૂલીને પોતાને છોડીને બીજે પોતાપણું કરે છે। એ જીવનું અજ્ઞાન કયો કે એ જીવનો મોહ કયો, મોહ છે એ કેવી રીતે બુદ્ધિને સાચું કામ નથી કરવા દેતો. કે ખબર છે કે કોઈ શાશ્વત રહેતું નથી, આયુષ પૂરું થાય એટલે સૌને દેહ ત્યાગ કરીને બીજા ઠેકાણે જવું પડે છે, ઈચ્છે કે ન ઈચ્છે. પણ સંસારમાં પ્રવૃત્તિ એવી રીતે કરે છે કે જેને કોઈ દી મરવાનો નથી. એ લક્ષ્મણથી વાત જ છૂટી જાય છે, હું મરી જવાનો છું, આ બધું પડી રહેશે. એનું કારણ શું? વસ્તુ સ્થિતિનું ને ઓવરટેક કરવાનું કારણ મોહ. એક વખત મરવું પણ ઘણું દુઃખદાયક લાગે છે અને કોઈ રીતે એને મંજૂર નથી. જીવને મરવાની વાત કોઈ રીતે સંમત નથી, છતાં અનંત વાર મરવું પડે એવા અજ્ઞાન ભાવનો અને પરિભ્રમણ કરાવનારા ભાવનો એને ભય નથી લાગતો. આ મોહને કારણે એક વખત મૃત્યુનો ભય લાગે છે, અરે એની વાતનો ભય લાગે છે. પણ અનંત વાર મૃત્યુ થાય એવા જે પરિભ્રમણ કરનારા અજ્ઞાન ભાવ એનો ભય નથી લાગતો. આ નમો આપણે નથી કહેતા આમાં કઈ નથી, પણ એને એનો મોહ છે. ઘણી વાર શું મોહને છે કે કઈ મોહ કરવા જેવું હોય નહીં, એવામાં પણ કોઈને આસક્તિ હોય ત્યારે શું કે ભાઈ આમાં કઈ નથી, પણ એને મોહ છે એનો શું થાય. એટલે મોહ છે એનો અર્થ શું કે સાચું દેખાતો નથી. મોહનો સીધો અર્થ શું થાય છે? સાચું નથી દેખાતો. એમ અનંત પરિભ્રમણની તરવાર લટકતી તરવાર, કાચા દોરાથી લટકતી તરવાર છે, છતાં એ વાત નથી દેખાતી. અને નાની નાની અનુકૂળતાને પ્રતિકૂળતાને ઠીક કરવામાં જીવ રોકાઈ જાય છે. ફોડકી મટાડવા માટે મલમ પટ્ટીમાંથી નવરો થતો નથી અને કેન્સરની ગાંઠા મૂજતો નથી. પહેલા શું કરાય? પેલા ફોડકી મટાડાય કે પેલા કેન્સર હમું જોઈએ? એમ નાની મોટી પ્રતિકૂળતામાંથી નવરો થતો, અનુકૂળતા પ્રતિકૂળતા, અનુકૂળતા પ્રતિકૂળતાની વાતમાંથી નવરો થતો નથી. અને મોટું અનંતકાળનું પરિભ્રમણ ઊભું છે એની સામે એને જોતો નથી, દુર્લક્ષ કરે છે. કેવડી મોટી ભૂલ કહેવાય? એ મોહને લઈને ભૂલ નથી દેખાતી. એવું મોહરૂપી ભૂતળું જીવની પાસે કામ કરાવે છે. સિંગલ મેઇન ફેક્ટર તો હોય એ નિર્મય સ્વરૂપ, સ્વરૂપ કા આત્મજ્ઞાન કરના. આત્મા નિર્મય સ્વરૂપ હૈ, સ્વયં કે સ્વરૂપ કા આત્મજ્ઞાન કરવા એકમાત્ર ફેક્ટર હૈ.
મતલબ
આત્મ ભાવના. હા, તો આત્મભાવના પૂર્વક હોતા હૈ, સિવાય તો હોતા હી નહીં.
મિથ્યા દ્રષ્ટિ કો આત્મ ભાવના હી ઇસકા ઇસકો
હા મૂળ હૈ, મૂળ મેં વહી બાત હૈ.
છોટી બેબી બહુત જોરશોર હોગી.
આત્મકલ્યાણ કી ભાવના મૂળ મેં હોની ચાહીએ, ये भावना ही काम करती है. पहले से आखिर तक वही भावना काम करेगी.
निर्मल मतलब संजीवन मूर्ति के चरण में रहना,
वो फिर इसका इलाज है. वो सब इसका इलाज है, क्योंकि अपने को वो उपाय जानते नहीं है. तो जिसने उपाय जाना है इसके पास, उसका हाँ उसका डायरेक्टिव लेना पड़ता है. वो तो सीधी सादी बात है. वो तो कहेंगे, इसलिए वो बात तो करेंगे. यहाँ और जोर से प्रकट हुई तृष्णा रूपी रोग के दाह से अंतरंग में पीड़ा प्रकट हुई है, आकुलित होकर मृगजल की भांति विषय ग्राम को जिसने घेरा डाल रखा है, और वह परस्पर आचार्यत्व भी करता है और दूसरे को कहकर उसी प्रकार अंगीकार करवाता है। खुद को क्या है कि मोह के कारण से उसको तृष्णा उत्पन्न होती है, इच्छाएं हुआ करती है। तृष्णा मैंने क्या है, अनेक प्रकार की इच्छा और अपेक्षा, इच्छा और अपेक्षा, वो पीड़ा कर, वो एक जात की पीड़ा है, क्योंकि उसमें आकुलता होती है। वो अंतरंग में पीड़ा प्रकट हुई है, आकुलता हुई है, पर उसको मिटाने के लिए वो विषय ग्राम को, मैंने इंद्रिय के विषय को, समूह को जोर से पकड़ना चाहता है और चारों ओर इंद्रियों, पांच इंद्रियों का, विषयों का घिरावा भी है, घिरा डाला है। तो वो मृगजल की तरह दौड़ता है, जैसे मृग मृगजल के प्रति दौड़ता है, वैसे जीव के परिणाम वहां दौड़ता है। उतना नहीं, परस्पर आचार्यत्व भी, वो गुरु होकर के वही बात करता है, देखो ये काम ऐसे करना, देखो ये काम ऐसे, खाना इस तरह से खाना, ये पीना इस तरह से पीना, वही बात सबको सिखाता है, खुद करता है और दूसरों को भी गुरु होकर के वही बात समझाता है, वही सिखाता है। उस प्रकार के परिणमन से खुद ही संसार में परिभ्रमण करता है और दूसरे को भी परिभ्रमण करने की बात करता है, ऐसा परस्पर दोनों ऐसा ही करता है। जैसे अखबार है, सब लोग पढ़ते हैं, सबके घर में आता है, क्योंकि मामूली कीमत है, रुपया दो रुपया पांच रुपये में आ जाता है, सब पढ़ता है, फिर भी मिलेंगे तो वही बात करेंगे। आज अखबार में वो बात आई, उसने भी पढ़ी है और उसने भी पढ़ी है, दोनों जानते हैं, फिर भी वही बात करेगा, परस्पर वही बात चलेगी। इसलिए काम भोग की कथा तो सबके लिए सुलभ है, किंतु निर्मल भेद ज्ञान रूपी प्रकाश से स्पष्ट भिन्न दिखाई देने वाला यह मात्र भिन्न आत्मा का एकत्व ही है, जो कि सदा प्रकट रूप से अंतरंग में प्रकाशमान है, तथापि कषाय चक्र के साथ एक रूप जैसा किया जाता है, इसलिए अत्यंत तिरोभाव को प्राप्त हुआ है। वह अपने में अनात्मज्ञता होने से, स्वयं आत्मा को न जानने से और अन्य आत्मा को जानने वालों की संगति सेवा न करने से, न तो पहले कभी सुना है, न परिचय में आया है और न अनुभव में भी आया है अकेला आत्मा, इसलिए भिन्न आत्मा का एकत्व सुलभ नहीं है। क्या कहा कि निर्मल भेद ज्ञान रूपी प्रकाश से स्पष्ट भिन्न दिखाई देने वाला आत्मा, आत्मा का एकत्व स्वरूप स्पष्ट रूप से कैसे दिखाई देता है, वो बात में कर दिया। बात में विधि का निरूपण कर दिया कि एकमात्र जो आत्मा है वो स्पष्ट रूप से कैसे दिखाई देता है, कि निर्मल भेद ज्ञान रूपी प्रकाश से वो दिखाई देता है। इस भेद ज्ञान के बिना ये एकत्व शुद्ध आत्मा, एकत्व मैंने शुद्ध आत्मा, एकमात्र भिन्न आत्मा, वो दिखाई नहीं देता किसी को भी। ऐसा दिखाई देने वाला आत्मा जो कि अंतरंग में तो प्रकाशमान है ही, वो आत्मा अंतरंग में प्रकट प्रकाशमान ही है, लेकिन खुद भी मुंह फेर लिया है तो दिखने में नहीं आता। भेद ज्ञान से सन्मुख होता है तो अंतरंग में तो प्रकाशमान ही है, प्रगट ही है। कुंद आचार्य ने नियम सार जो शास्त्र लिखा है उसमें तो उसको कारण परमात्मा बोला है। कारण परमात्मा माने क्या, कि जिसको सन्मुख होने से कार्य परमात्मा परिणमन में हो जाता है, जिसके अवलंबन से परमात्मा दशारूपी कार्य उत्पन्न होता है, और खुद परमात्मा बन जाता है दशा में, वो परमात्मा दशा का कार्य का कारण वही निज परमात्मा है, निज स्वरूप है, इसलिए उसको कारण परमात्मा बोला है। वो कारण परमात्मा अपने दरवाजे पे खड़ा है। दरवाजा कौन सा है? ज्ञान दर्शन रूपी द्वार है जो हमने बंद करके रखा है। वो दरवाजे पे खड़ा रह करके खटखटाता है दरवाजे को कि तुम खोलो, खोलते ही तुमको निज परमात्मा का दर्शन होगा। लेकिन वो खटखटाहट को ओवरटेक करके वो नहीं खोलता है, सुनी अनसुनी कर देता है। कैसे? कि जैसे सबको इस शुद्धात्मा तो अंतर में है ही, अब वो संसार के परिणाम करता है तो उसका कॉन्शियस बाइट करता है, ये खटखटाते हैं। कॉन्शियस बाइट करता कि नहीं, ये करने लायक नहीं, ऐसे आयुष बीत जाएगा, ऐसे ये बहुत पूरा हो जाएगा, फिर भी वो खटखटाहट कॉन्शियस बाइट करता है, उसको छोड़ करके फिर लग जाता है संसार के काम और अपना कल्याण छोड़ देता है, चुक जाता है। तुम्हें ऐसा लिया है कि कारण परमात्मा तेरे दरवाजे पे खड़ा है, तुम किवाड़ खोल करके दर्शन करो, दर्शन ज्ञान को सन्मुख करो। जो दर्शन ज्ञान तुम्हारा पर सन्मुख है उसको अपने सन्मुख करो। परमात्मा तो खड़ा ही है, तुम अनादर करते हो, दरवाजा नहीं खोलते हो तो भी वो नाराज नहीं होता, कभी भी नहीं चला जाता। दूसरे लोग तो चला जाता है, अगर तुम रिस्पॉन्स नहीं देते, मुंह मोड़ लेते तो कौन खड़ा रहेगा। लेकिन ये करुणा का सागर है नीच परमात्मा, वो हमेशा हमेशा खड़ा ही रहता है, थकता ही नहीं। देखो, और अनंत काल तक अनादर किया तो भी वो अपना स्थान नहीं छोड़ता। ऐसी सुंदर वस्तु स्थिति भीतर में है, बात तो रही स्व सन्मुख होने की।
तो इस तरह का हुआ कि भीतर में सोए रह गए, वहीं से स्वयं में जागना है, इस तरह की हुई ना। बाहर में वो खटखटा रहा है और हम भीतर में सोए ही हैं, तो स्वयं में जागे।
जागे तो सुने तो खोले। लेकिन हम नींद में बेफान अवस्था में स्वप्न में चलते हैं। कहाँ चलते हैं? स्वप्न में चलते हैं। संसार सारा स्वप्न है। जैसे स्वप्न में एक आदमी बहुत भिखारी था, भूखा था बहुत, सब तो हो गया और नींद आ गई, सो गया। उस स्वप्न में गर्मा गर्म सुखड़ी को खाया, क्या भूख बहुत लगी थी ना, बहुत सुखड़ी को खाए, पेट भर के खाया, गर्म गर्म सुखड़ी है, पेट भर के खाया। और खाने के बाद स्वप्न पूरा हो गया, स्वप्न में सुखड़ी खाने के बाद स्वप्न पूरा हो गया। जगा तो पेट में और भूख बढ़ गई थी, क्यों? कि स्वप्न की सुखड़ी भूख को भांगते नहीं है, सपना ने सुखड़ी भूख भांगे नहीं। आ संसार में गमे एटलू खाधू पीधू अतृप्त रहो, ते जीव अतृप्त रहो, क्यारे तृप्त थतो नथी। केम के संसार ने सुखड़ी, स्वप्न ने सुखड़ी छे, एनाथी कोई ने भूख भांगते नथी। એટલે સ્વપ્નમાં ચાલે છે જીવ, અને અવાજ સાંભળતો નથી અને પોતાના નિજ પરમાત્માને જોતો નથી। જો કે અંતરંગને પ્રગટ પ્રકાશમાન હે, તથાપી પરિસ્થિતિ, તો પણ પરિસ્થિતિ શું છે? કષાય ચક્ર કે સાથ, કષાયના સમૂહ કે સાથ एक रूप जैसा किया जाता है तन्मय थे ना परिणाम से कसाई निशाते राग द्वेष मोह मा तन्मय एटलो थई गयो थे, इसलिए अत्यंत तिरोभाव को प्राप्त हुआ है, दिखाई नहीं देता वो परमात्मा, पर्दा लग जाता है, वो अपने में अनात्मज्ञता होने से आत्मा का अज्ञान मैंने अनात्मज्ञता होने से यानी स्वयं को आत्मा को न जानने से ये कैसा हुआ है कि आत्मा को नहीं जानने से। तो क्यों नहीं जाना, जाना तो अनादि से नहीं है, अन्य आत्मा को जानने वालों की संगति और सेवा न करने से, ये बात लिया है। तो अपने आप तो आत्मज्ञान होने वाला
है ही नहीं,
तो स्वयं तो अपने आत्मा को जाना नहीं और आत्मा को जानने वाले की संगति भी नहीं की, सेवा भी नहीं की, इसलिए न तो पहले कभी सुना है, न उसका परिचय हुआ है आत्मा का, न आत्मा का अनुभव हुआ है, इसलिए भिन्न आत्मा का एकत्व सुलभ नहीं है, इसलिए एक अकेला आत्मा है वो अनुभव गोचर नहीं होता, वो प्राप्त नहीं होता, इसी कारण से वो दुर्लभ हो गया है, ऐसा नहीं है। थोड़ा विस्तार करेंगे,
वो बात रही सुगुरु गम की, कि गम पड़े से सुगुरु ने तो ये गम पाड़ी सके,
तो सत्संग करे तो गम पड़े, सत्संग सेवा करे એટલે गम पड़े, सत्संग ने सेवा भी એટલા માટે જાય છે કે ખાલી કોઈ સત્સંગ જ કરે છે અને સેવા નથી કરતા એટલે એનું બહુમાન એને નથી આવતું, તો એનું સત્સંગ છે એ માત્ર એક સંયોગ જે બને છે, અને એ સંયોગ અનંત વાર બન્યો ને છૂટો બન્યો ને છૂટો